એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક, એમ કહી શકાય કે, બહુ યાદગાર અને ધારદાર લેખની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. લેખક છે જાણીતા વિવેચક જયંત કોઠારી, અને એમના વિશ્લેષણના કેન્દ્રમાં છે જોરાવરસિંહ જાદવ દ્વારા સંપાદિત પુસ્તક ગુજરાતની લોકકથાઓ, લોકકથા સંચય, અને આ પુસ્તક પાછું સાહિત્ય અકાદેમી જેવી મોટી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું હતું.
બરાબર. આ વિવેચન મૂળ તો 1984માં ગ્રંથ સામયિકમાં આવ્યું હતું, અને પછી કોઠારીનું જે પુસ્તક છે વાંક દેખા વિવેચનો, એમાં એનો સમાવેશ થયો. આનું મહત્ત્વ એ છે કે આ ખાલી એક પુસ્તકની સમીક્ષા નથી, પણ એક રાષ્ટ્રીય સંસ્થા જ્યારે કોઈ સાંસ્કૃતિક પ્રકાશન કરે તો એની જવાબદારી શું, એની સંપાદકીય પદ્ધતિ કેવી હોવી જોઈએ, શૈક્ષણિક ધોરણો કેવા હોવા જોઈએ, એના વિશે બહુ ગંભીર સવાલો કોઠારીએ ઊભા કર્યા છે.
ઓકે, તો ચાલો શરૂ કરીએ. કોઠારી આ પુસ્તકને કઈ રીતે જુએ છે, ખાસ કરીને પહેલું સાહિત્ય અકાદમીના જે હેતુઓ છે એના સંદર્ભમાં? અકાદમીનો ઉદ્દેશ તો મતલબ ભારતીય ભાષાઓ વચ્ચે આદાન પ્રદાન વધારવાનો છે ને?
ચોક્કસ. કોઠારી શરૂઆતમાં જે મુદ્દો સ્પષ્ટ કરે છે કે ભાઈ, અકાદમીનો હેતુ તો ઉત્તમ અને પ્રતિનિધિરૂપ સાહિત્ય પ્રકાશિત કરવાનો છે, જેથી શું થાય, બીજી ભાષાઓમાં એના અનુવાદ થાય અને જે તે સંસ્કૃતિની સાચી ઓળખ ઊભી થાય. પણ આ લોકકથા સંચયને એ માપદંડ પર જ્યારે કોઠારી તપાસે છે તો એમને બહુ નિરાશા થાય છે. સૌથી પહેલી અને એમ કહીએ કે પાયાની સમસ્યા એ છે કે સંપાદકે કઈ દ્રષ્ટિથી આ સંપાદન કર્યું, કયા ધોરણો રાખ્યા આ 29 વાર્તાઓ પસંદ કરવા માટે, એના વિશે એમણે કશું સ્પષ્ટ જણાવ્યું જ નથી, સંપાદકીય નિવેદન છે જ નહીં.
એટલે કે પુસ્તક કયા આધારે તૈયાર થયું એ જ નથી કહ્યું? અરે, પણ પ્રસ્તાવનામાં કંઈક તો લખ્યું હશે ને?
હા, અને એ જ તો મોટો વિરોધાભાસ છે. પ્રસ્તાવનામાં સંપાદક લોકકથા સંશોધનની જે શાસ્ત્રીય પદ્ધતિઓ છે ને, એની બધી વાતો કરે છે. જેમ કે વાર્તાનું મૂળ સ્વરૂપ જાળવવું જોઈએ, એ કયા પ્રદેશની છે, કયા ગામની, કઈ કોમની છે, કોણે કહી છે, એ માહિતીદાતાની વિગતવાર નોંધ કરવી જોઈએ. આ બધી સાચી વાતો છે, પણ કોઠારીએ આંગળી ચીંધે છે કે પુસ્તકની એક પણ વાર્તામાં આ સિદ્ધાંતોનું પાલન થયું હોય એવું લાગતું નથી. માહિતીદાતાની વિગતો એ તો ક્યાંય છે જ નહીં.
અચ્છા, એનો મતલબ એમ કે આ વાર્તાઓ સીધી લોકો પાસેથી, મતલબ પરંપરામાંથી લેવાયેલી નથી લાગતી.
બરાબર સમજ્યા. કોઠારીને એવું લાગે છે કે મોટાભાગની વાર્તાઓ તો પહેલાં મેઘાણીથી માંડીને કુમારપાળ દેસાઈ જેવા લગભગ 18 જેટલા જુદા જુદા લેખકો છે એમણે પોતપોતાની શૈલીમાં લખી હોય ને એવી વધુ લાગે છે. મૌખિક પરંપરામાંથી, એટલે કે આપણે જેને કથ્ય પરંપરા કહીએ, એમાંથી સીધી ઉતારેલી બહુ ઓછી લાગે છે. કોઠારી કહે છે કે આ જે લેખિત શૈલી છે, જેને પાઠ્ય પરંપરા કહી શકીએ, એ વાર્તાઓના આરંભમાં અને ભાષામાં સાફ દેખાય છે.
કોઈ ઉદાહરણ આપી શકશો જેનાથી આ લેખિત શૈલીનો ખ્યાલ આવે એમ?
હા, કોઠારી આવા ઘણા ઉદાહરણ ટાંકે છે. દાખલા તરીકે, કુમારપાળ દેસાઈની એક વાર્તા શરૂ થાય છે, આખા શહેરમાં અચરજ ફેલાઈ ગયું. હવે આ કેવી નાટ્યાત્મક શરૂઆત છે! સંપાદક પોતે જ એક વાર્તા શરૂ કરે છે, બોલ બેટા, ઓમ ગણા નમત્વા. કાંજી બુટા બારોટની વાર્તા તો દુહાથી શરૂ થાય, પાડમગા પણ જાણજો. દુલેરાએ કારણી લખે છે, વ્રજવાણીની આહિરાણીઓ ઢોલીના ઢોલ પર ઘેલી બની હતી. તો આ પ્રકારના આરંભ, પછી વર્ણન, શબ્દ પ્રયોગો, આ બધું સૂચવે છે કે આ કદાચ લોકવાર્તાના પુનઃકથન છે, મૂળ લોકવાણી નથી. કોઠારી એ પણ નોંધે છે કે સંપાદક ચારણી શૈલીને શુદ્ધ લોકકથાથી અલગ ગણાવે છે, મતલબ બારોટ ચારણોની જે વિશિષ્ટ કથન શૈલી છે એ, પણ સંગ્રહમાં તો એનો પ્રભાવ દેખાય છે. કદાચ ફક્ત મેઘાણીની વાર્તાઓ જ મૂળ લોકબોલીની થોડી નજીક છે.
ઓકે, તો શું સંપાદક એવો બચાવ કરી શકે કે ભાઈ, ગુજરાતમાં શાસ્ત્રીય રીતે, મતલબ ક્ષેત્ર કાર્ય કરીને સંપાદિત થયેલી લોકકથાઓ ઓછી હતી એટલે આવું કરવું પડ્યું?
કોઠારી એ શક્યતા વિચારે છે, પણ એમનો મુદ્દો એ છે કે જો એવું હોય તો એ મર્યાદા પ્રસ્તાવનામાં સ્પષ્ટ કહેવી જોઈતી હતી, જે કહેવાઈ નથી. બીજું, તેઓ નિર્દેશ કરે છે કે ડૉક્ટર શાંતિભાઈ આચાર્ય જેવા સંશોધકોએ આદિવાસી કથાઓનું કેટલું સરસ શાસ્ત્રીય સંપાદન કર્યું છે, તો એવા સ્ત્રોતનો ઉપયોગ થઈ શક્યો હોત, અને ઓછામાં ઓછું જે વાર્તાઓ સાવ સ્પષ્ટપણે લેખિત અને નાટ્યાત્મક લાગે છે એ તો તાળી શકાઈ હોત ને?
એટલે વિકલ્પો તો હતા પણ કદાચ ધ્યાનમાં નથી લેવાયા. તો પછી આ સંપાદન પાછળનો હેતુ શું હોઈ શકે? શું એમ કે લોકસાહિત્ય ક્ષેત્રના જુદા જુદા લેખકોને સ્થાન આપવાનો પ્રયાસ હતો?
કોઠારી એ દિશામાં પણ વિચારે છે. જુઓ, પુસ્તકમાં મેઘાણી છે, જયમલ પરમાર છે, દુલેરાય કારાણી છે, સંપાદક પોતે છે, ઘણા નામો છે. પણ પછી કુમારપાળ દેસાઈ જેવા નામ પણ છે જેમનું લોકસાહિત્ય ક્ષેત્રે સીધું ક્ષેત્ર કાર્ય મતલબ ફિલ્ડ વર્ક બહુ ઓછું છે. આના પરથી કોઠારી શંકા વ્યક્ત કરે છે કે શું એવી નીતિ હતી કે લોકકથાનું વસ્તુ લઈને કોઈ પણ લખી આપે એને સ્થાન આપી દેવાનું, અને જો એમ હોય તો એ સંપાદકીય સિદ્ધાંત તરીકે યોગ્ય નથી.
એટલે મૂળ વાત એ કે સંપાદનની કોઈ ચોક્કસ પદ્ધતિ જ નથી દેખાતી. તો શું એનો અર્થ એમ પણ થયો કે લોકકથાના કેટલાક મહત્વના જૂના સંશોધકોનો સમાવેશ નથી થયો?
બરાબર, એ જ કોઠારી એક મોટી વિસંગતતા તરફ ધ્યાન દોરે છે. પ્રસ્તાવનામાં સંપાદક શું કરે છે? ફાર્બસ, કિનકેડ, હરગોવિંદ, દ્વારકાદાસ કાંટાવાળા, ગીજુભાઈ બધેકા, ગોકુલદાસ રાયચુરા આવા કેટલાય જૂના અને મહત્વના લોકકથા સંગ્રાહકોનો ઇતિહાસ આપે છે. પણ આમાંથી ઘણા, ખાસ કરીને મેઘાણી પહેલાના જે સંગ્રાહકો છે, એમની એક પણ વાર્તા પુસ્તકમાં નથી.
અરે વાહ.
હા, એટલે પ્રસ્તાવના અને પુસ્તકની જે વાસ્તવિક સામગ્રી છે એની વચ્ચે કોઈ મેળ જ નથી રહેતો. અને રાષ્ટ્રીય સંસ્થા પાસેથી તો એવી અપેક્ષા રહેને કે તે પોતાના પ્રદેશના સંશોધનનો આખો ઇતિહાસ ધ્યાનમાં લે. કોઠારી આની સરખામણી અકાદેમી દ્વારા જ પ્રકાશિત થયેલા ખોડીદાસ પરમારના ગુજરાતના લોકગીતો સાથે કરે છે. એમાં જુદા જુદા સંગ્રહોનો સમાવેશ કરાયો છે, ગીતો વિષયવાર ગોઠવાયા છે અને સ્ત્રોત પણ જણાવ્યા છે. આ બધી જ બાબતો અહીં ગેરહાજર છે.
સમજાયું. આ તો થઈ પદ્ધતિની વાત, પણ જે 29 વાર્તાઓ આખરે પસંદ થઈ છે એમના વિષયવસ્તુ વિશે કોઠારી શું કહે છે? શું એ વાર્તાઓ ગુજરાતના લોકજીવનનું પ્રતિનિધિત્વ કરે છે ખરી?
કોઠારી આ વાર્તાઓનું વિષયવાર વિશ્લેષણ કરે છે. એમાં જુઓ, લગભગ 9 વાર્તાઓ તો અદ્ભુતરમ્ય કથાઓ છે. પેલી વિક્રમ અને ખાપરો જેવી, એ રસપ્રદ તો હોય પણ એ પ્રાચીન ભારતીય કથા સાહિત્યની જે પરંપરા છે એની સાથે વધુ જોડાયેલી લાગે, ગુજરાતના તળપદા જીવન સાથે ઓછી. બીજી 8 વાર્તાઓ બુદ્ધિચાતુર્ય અને ડહાપણની મતલબ મનોરંજક કથાઓ છે. 2 વ્રતકથાઓ છે, 2 દુહા આધારિત પ્રેમકથાઓ છે અને 6 જેટલી ઐતિહાસિક દંતકથાઓ છે અને 2 પરચુરણ જેવી છે.
તો આ વિશ્લેષણ પરથી મુખ્ય તારણ શું નીકળે છે? શું આ પસંદગી યોગ્ય ગણાય?
કોઠારીનું તારણ તો બહુ સ્પષ્ટ છે. ના, ભલે થોડું વૈવિધ્ય દેખાતું હોય પણ પેલી અદ્ભુત અને ચાતુર્ય કથાઓનું પ્રમાણ બહુ વધારે પડતું છે. અને આ વાર્તાઓ ભલે મનોરંજક હોય પણ તે ગુજરાતના જુદા જુદા સમાજો, કુટુંબ જીવન, વીરતા, ખાનદાની, લોકોની માન્યતાઓ, રીતરિવાજો, સ્થાનિક પરિવેશ આ બધાનું સાચું અને ઊંડાણપૂર્વકનું પ્રતિબિંબ પાડતી નથી. પ્રસ્તાવનામાં દાવો કરાયો છે કે લોકકથા લોકસંસ્કૃતિનો અરીસો છે, પણ પસંદ થયેલી વાર્તાઓ એ દાવાને સાર્થક નથી કરતી. કોઠારીને લાગે છે કે સંપાદકે કદાચ બહુ ઊંડા ઉતર્યા વગર માત્ર રસપ્રદ લાગે તેવી વાર્તાઓ સહેલાઈથી પસંદ કરી લીધી છે, પણ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે આ અભિગમ ઉપરછલ્લો અને અપૂરતો છે.
ઓહો, વાર્તાઓની પસંદગી અને સંપાદન પદ્ધતિ પર આટલી બધી ગંભીર ટીકાઓ છે, એ પછી કોઠારી પુસ્તકની પ્રસ્તાવના પર પણ ધ્યાન આપે છે, અને અહીંયા એમની ટીકા તો વધારે આકરી લાગે છે, ખરું ને?
હા, અત્યંત આકરી. કોઠારી પ્રસ્તાવના જેનું નામ છે લોકકથાની દુનિયામાં ડોક્યું, એને ભૂલોથી ભરપૂર ગણાવે છે. અને ભૂલો પણ કેવી? સમજણની ભૂલો, માહિતીની ભૂલો, ભાષાની ભૂલો, પદ્ધતિની ભૂલો અને છેલ્લે લખવાની અને છાપકામની એટલે કે પ્રિન્ટિંગની અસંખ્ય ભૂલો.
બાપરે, આ દરેક પ્રકારની ભૂલોના મતલબ થોડા ઉદાહરણો આપી શકશો જેથી ખ્યાલ આવે કે આ મામલો કેટલો ગંભીર છે?
જરૂર. કોઠારી બહુ વિગતવાર ઉદાહરણો આપે છે. જુઓ, સમજદોષ, અન્ડરસ્ટેન્ડિંગ એરર્સ. દાખલા તરીકે લોકકથાઓનું જે વર્ગીકરણ કર્યું છે એ તર્કબદ્ધ નથી, ધોરણોની ભેળસેળ છે. પછી પેલું મોટિફ હોય ને, વાર્તાનું મૂળભૂત તત્વ જેને ગુજરાતીમાં વડું કહ્યું છે, એની સમજણ પણ અસ્પષ્ટ લાગે છે. આખાને આખા પ્રસંગોને વડું કહી દીધા છે. સંશોધનના સમયગાળામાં પણ ભૂલ છે, 1846ને 18મી સદી કહી દીધી છે.
અચ્છા,
તો ને પ્રાકૃત ગ્રંથો કહી દીધા છે, પુસ્તકોના નામ ખોટા લખ્યા છે, ડોશીમાની વાતોને બદલે દાદીમાની વાતો, પુસ્તકના ભાગોની સંખ્યા ખોટી આપી છે, સોરઠી ભારવટિયાના 3 ભાગ છે, 4 નહીં, પુસ્તકનો વિષય જ ખોટો બતાવ્યો છે, જયમલ પરમારનું પુસ્તક લોક સંસ્કૃતિનું છે, લોકકથા સંગ્રહ નથી. ભાષા દોષ, લોકસાહિત્યકારો જેવો શબ્દ સંશોધકો માટે વાપર્યો છે, લોકકથા માટે શાસ્ત્ર જેવો શબ્દ વાપર્યો છે. વાક્યો બહુ શિથિલ અને અસ્પષ્ટ છે, જેમ કે પ્રાદેશિક રંગો અને એ પ્રદેશની લાક્ષણિકતા. ભાષામાં ચોકસાઈ નથી, સ્પષ્ટતા નથી. અભ્યાસલેખમાં વળી બિનજરૂરી રીતે લોકભાષાની લઢણનો ઉપયોગ કર્યો છે અને પુનરુક્તિ પણ ઘણી છે. પદ્ધતિ દોષ, પ્રસ્તાવનામાં જે ઉદાહરણો આપ્યા છે એ ભાગ્યે જ પુસ્તકની વાર્તાઓમાંથી લીધા છે. ગ્રંથોના નામ ટાંકવામાંય કોઈ સંગતતા નથી. પોતાના પુસ્તકોના નામ વધારે દેખાય છે. બિનજરૂરી માહિતી આપી છે, જેમ કે આ પુસ્તક પાઠ્યપુસ્તક બન્યું. અવતરણ ચિહ્નો, પાદટીપ, એ બધામાં પણ કોઈ વ્યવસ્થા નથી.
અને પેલી પ્રિન્ટિંગની ભૂલો,
લેખન મુદ્રણ દોષ, એ તો કોઠારી કહે છે કે પાર વિનાની છે. અસંખ્ય જોડણીની ભૂલો છે. સ્ત્રોત, ઝીલાય, સમકાલીન, ઉલેચવાનું, ભભૂતિ, મિષ્ઠાન, રૂડુરૂપાળું, ઢૂંકડો, જીગર, નીરવ, શીલા, અહીંયા કેટલા બધા શબ્દો ખોટા લખ્યા છે. કાના માત્રાની ભૂલો, અનુસ્વારની ભૂલો, અક્ષરોની વધઘટની ભૂલો પણ પુષ્કળ છે. પુરાણો, વરતલર તુલા, લોકથાઓનું, વધુ, ધોડીએ, દામ, આવા તો ઘણા છે. અને એક ભૂલ તો એવી છે કે આખા પુસ્તકમાં જ્યાં દૃશ્ય શબ્દ આવવો જોઈએ ત્યાં દિશા છપાયું છે.
શું વાત કરો છો, આટલી બધી અને આવા બધા પ્રકારની ભૂલો, અને એ પણ એક પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રકાશનમાં! આ તો ખરેખર બહુ ગંભીર કહેવાય. તો આ બધા પછી કોઠારીનો અંતિમ નિષ્કર્ષ શું છે?
કોઠારી બહુ જ કડક શબ્દોમાં કહે છે કે ખાલી લેખન અને મુદ્રણની જે ભૂલો છે ને, એને કારણે જ આ પુસ્તક રદ થવું જોઈએ. અને તેઓ કટાક્ષ પણ કરે છે કે આવી નબળી કૃતિઓ ખાલી પ્રકાશિત જ નથી થતી, પણ પાછી લોકમિલાપ જેવી સંસ્થાઓ દ્વારા ચુનંદા પુસ્તક તરીકે પ્રચાર પામે છે. અને યશવંત શુક્લ જેવા વિદ્વાનો એની પ્રશંસા પણ કરે છે. કોઠારીના મતે આ આખી ઘટના સાહિત્યિક સંસ્થાઓમાં ગુણવત્તા નિયંત્રણનો જે અભાવ છે એના તરફ ઇશારો કરે છે. અને કદાચ જ્ઞાનની જાળવણી જાનકોશ કરતાં નાણાકીય પાસા, વિત્તકોશને વધુ મહત્વ આપવાની જે વૃત્તિ છે એના તરફ પણ ઇશારો કરે છે.
તો સારાંશમાં કહીએ તો જયંત કોઠારીએ આ લોકકથા સંચયની, મતલબ સંપાદકીય દૃષ્ટિ અને પદ્ધતિનો અભાવ, શાસ્ત્રીય ધોરણોની ઉપેક્ષા, ગુજરાતની લોક પરંપરાનું અધૂરું પ્રતિનિધિત્વ અને ખાસ કરીને પ્રસ્તાવનામાં રહેલી અસંખ્ય ભૂલો, આ બધા માટે ખૂબ જ સખત અને વિગતવાર ટીકા કરી છે. આ ખરેખર એક પુસ્તક કરતાં ઘણું વધારે કહી જાય છે.
બિલકુલ, કોઠારીનું આ વિવેચન આપણને ખાલી એક પુસ્તકની ખામીઓ નથી બતાવતું, પણ બહુ મોટા પ્રશ્નો ઊભા કરે છે. જ્યારે સાહિત્ય અકાદમી જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ કોઈ પ્રદેશની સંસ્કૃતિ અને ખાસ કરીને લોકસાહિત્ય જેવી સામૂહિક ધરોહર રજૂ કરે, ત્યારે એમની જવાબદારી કેટલી મોટી હોય છે. લોકવાણી કે પરંપરામાંથી આવતી સામગ્રીની પસંદગી અને સંપાદનમાં કયા ધોરણો રાખવા જોઈએ, કેટલી ચીવટ રાખવી જોઈએ, શું ખાલી લોકપ્રિયતા કે સુલભતાના નામે શાસ્ત્રીય ચોકસાઈ અને શૈક્ષણિક પ્રામાણિકતા સાથે સમાધાન કરી શકાય, આ પ્રશ્નો આજે પણ એટલા જ મહત્વના છે જ્યારે આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને સમજવા અને સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોઠારીનું વિવેચન આપણને એ દિશામાં વિચારતા ચોક્કસ કરે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.